20 સંવત 2492 માત્રવત 12 રવિવાર તારીખ 19/12/65 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી પ્રાતો પ્રકાશના બીજા અધિકારની ગાથા 7 અને 8 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 80
நமோ நுவீசோ ஆயிரியான் நமோ நுவீசோ உஜாயனம் நமோ நுவீசோ திரிபாவதி சாவணம் ஓமுகாரமெங்கு சயுக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்யுங்காராய் நமோ நம மங்கனம் மகவானையோ மகனம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோசு மங்களம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியா ஜகாசி சிவாய் பவாய
પરમાત્મા પ્રકાશ સાતમી ગાથા બીજા અધ્યાય ની આગે કહેતે હૈ મોક્ષ ઉત્તમ સુખ નહીં હૈ નહીં દે તો સ્થિર ઉસે નિરંતર ક્યોં સેવન કરે પરમાત્મા પ્રકાશ છે તો પરમાત્મા દ્રવ્ય સ્વરૂપે અંતર આનંદ છે અને પર્યાય સ્વરૂપ એમાં પણ પૂર્ણ આનંદ છે એટલે આ ગાથા એમ લીધી સ્થિતમાં જે પોતાના ઉપાદાન આનંદથી પ્રગટેલું આનંદ અતિન્દ્રિય સુખ એવી મોક્ષ દશામાં અનંત આનંદમાં હોય તો સદા ભગવાન સ્થિત એને કેમ સેવે સમજાય છે ઉત્તમ સુખ નહીં દે તો સીધ ઉસે ક્યુ સેવન કરે પરમાત્મ દશામાં પૂર્ણ સિદ્ધ દશામાં જ આનંદ છે બીજો આનંદ એવો નથી એ વાત કરે છે ઉત્તમ સુખ ન દે જય ઉત્તમ મુખ ન હોય તો કિંગ સહેલો વિ કાલો જી સિદ્ધ વિ સેવઈ સો જો ઉત્તમ અવિનાશી સુખ કો નહીં દે તીર્થ દશા ના મોક્ષ દશા એમાં જો અનંત સુખી દશામાં પ્રાપ્ત ન હોય તો મોક્ષ ઉચ્ચમ ભી નહીં હો સકતા તો મોક્ષની દિશાને ઉચ્ચમ કહેવાય નહીં એક વાત ઉચ્ચમ સુખ દેતા હૈ ઇસલી મોક્ષ સબસે ઉચ્ચમ હૈ મોક્ષ સબસે ઉચ્ચમ હૈ બધી દશા સંસાર દશા તો એ છે પણ મોક્ષનો માર્ગ છે એના કરતા પણ મોક્ષની દશા એ સર્વોત્કૃષ્ટ ઉચ્ચમ છે જો મોક્ષ મેં પરમાનંદ નહીં હોતા ભગવાન આત્મા નિજ આનંદ રસના ઘોલનથી જે નિજ આનંદ રસ પર્યાયમાં પ્રગટ થયો એવી સિદ્ધ દશા એમાં જો પરમાનંદ ન હોય તો એ જીવ સિદ્ધ પરમેશ્વરી ભી સદાકાળ ઉસી મોક્ષો ક્યો સેવન કરશે અનંતકાળ જ્યારથી પરમાનંદ પ્રગટ્યો મોક્ષ દશામાં ત્યારથી અનંતકાળ એ આનંદને જ અનુભવે છે સમજાણું કાંઈ યહ મોક્ષ અખંડ સુખ દેતા હૈ મોક્ષ માર્ગમાં થોડું સુખ છે આત્મરસ સ્વરૂપ ચિદાનંદ આત્મા એના આત્મરસની ગોલન સદર્શન જ્ઞાન ચારિત્રની દશા એ આત્મરસમાં રસ તો પૂરણ છે વસ્તુમાં ચિદ રસ આનંદ રસ તો આત્મદ્રવ્યમાં પૂરણ છે પણ એ ચિદરસના અંતર ગોલનમાં શ્રદ્ધા જ્ઞાન ને એકાગ્રતામાં જે ચિદ્રસનું ગોલન ને શાંતિ છે એના કરતા મોક્ષ દશામાં પૂર્ણ આનંદરસ છે ત્યાં આખો ચિદ્રસ ભોલાઈ ગયો અને પૂરણ થઈ ગયો સમજાણું કાંઈ મોક્ષ અખંડ સુખ દેતા હૈ અખંડ સુખ તો દ્રવ્યમાં પડ્યું છે એના ઈ કે ઉપાદાન થી અખંડ આનંદની શક્તિના ઘોલન દ્વારાથી ઉપાદાનથી મોક્ષની પર્યાયનો આનંદ દશા પ્રગટ થાય છે. સમજાણું થાય? તેથી કે છે અખંડ સુખ દેતા હૈ, એટલે સીધ ભગવાન સેવતે હૈ. મોક્ષ પરમ આહલાદ રૂપ છે. ઓહો, ભગવાન આત્મા પણ પરમ આહલાદ રૂપ છે, અને પરમ આહલાદ ના રસ ના ગોલન થી એના જ્ઞાન દર્શન આનંદ ના એક એક ગુણ ના રસ ના ગોલન થી જે આનંદ ઉપાદાન થી પ્રગટે છે, એ સિદ્ધમાં પૂર્ણ આનંદ ની પ્રતિક્ષા ઉપાદાન થી પ્રગટે. સમજાણું કઈ? કેમ કે મન ને ઇન્દ્રિયો થી રહિત છે. પરમાનંદ સ્વરૂપ મોક્ષ નો પરમાનંદ ભાવ મન ને ઇન્દ્રિય રહિત છે, એટલે સદાકાળ સિદ્ધ સેવંત સેવતે છે. સમજાય છે કાંઈ? કેમ કે અહીંયા નીચે પણ ભગવાન પરમાનંદ નો રસથી સ્વરૂપ થી ભરેલું તત્વ એને સંન્યક દર્શન જ્ઞાન દ્વારા આનંદ ના ઘોલન થી ઉત્પન્ન થયેલો આનંદ એને મન ને ઇન્દ્રિય ને વિકલ્પ થી રહીત જ અહીંયા આનંદ સેવતો હતો. મોક્ષ માર્ગ માં પણ ધર્મી મન ને ઇન્દ્રિય ને રાગ થી રહિત એવું ચિદાનંદ સ્વરૂપ એના આનંદ ની દશા ને ધર્મી જીવ મોક્ષ માર્ગ માં રાગ ને નિમિત્ત વિના નું આનંદ નું ધોરણ નું સેવન હતું. સમજાય છે ભાઈ? એ સેવન થી પૂર્ણ આનંદ ની પર્યાય જેને પ્રગટિ, એથી આ મન ને રાગ નહોતો ત્યાં પણ મન ને રાગ બિલકુલ. સમજાણું કઈ? ઇન્દ્રિયો ને મન થી રહી છે, ઈસને ઉસે સદાકાળ સિદ્ધ સેવતે, એટલે જ સ્વાધીન છે, સ્વતંત્ર આત્મદ્રવ થી પ્રગટેલો છે. સમજાય છે કઈ? કેવળ જ્ઞાનાદી ગુણ સહિત સિદ્ધ ભગવાન નિરંતર નિર્વાણ મેં વાસ કરતે હૈ. ભગવાન આત્મા પર્યાય સહિત ની વાત લેવી છે. દ્રવ મેં તો કેવળ જ્ઞાનાદી અનંત ગુણાદી પર સહિત દ્રવ બિરાજમાન છે, પણ દ્રવ ની એકાગ્રતા ના ગોલન દ્વારા જે પર્યાય માં કેવળ જ્ઞાન આદિ છે એવા સહિત સિદ્ધ ભગવાન નિરંતર નિર્વાણ નામ શાંત નિર્વાણ દિશા પોતાની શાંત દિશા રાગ થી અભાવ થઈને પૂર્ણ શાંત દિશા ને નિવાસ કરે છે. એવી શાંત દિશામાં પરમાત્મા પર્યાય માં વસે છે. જાણું સિદ્ધો કા સુખ દુસરી જગ ભી હતા કા દેખો. સિદ્ધ ભક્તિ, સિદ્ધ ભક્તિ નો શ્લોક છે. એ કેસા હૈ સિદ્ધ સુખ? અપની જો ઉપાદાન શક્તિ ઉસે ઉત્પન્ન હોવા દેખો, એ સિદ્ધાંત સિદ્ધ ભક્તિ ની શ્લોક છે. એ આત્મા આનંદ સ્વરૂપ અંતર છે. જાણો સમજાણો? આત્મા જેવો કેટલા સિદ્ધાંત સિદ્ધ કરે છે એમાં, કે આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, તો એના ઉપાદાન થી અંતર આનંદ પ્રગટ થાય છે. સમજાય છે કઈ? હે, ઉપાદાન સ્વદ્રગ ના આશ્રય શક્તિ ની વ્યક્તતા થાય છે. એને રાગ વ્યવહાર અને નિમિત્ત એના અવલંબે આ આનંદ પ્રગટતો નથી. સમજાણું કઈ? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ઉપાદાન એટલે શુદ્ધ દ્રવ ધ્રુવ સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા. સુખ લેવું છે ને અહીંયા? એની વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ ઉપાદાનથી પ્રગટેલો આનંદ, પોતાના દ્રવ્યથી પ્રગટેલો શુદ્ધ આનંદ, એને પૂર્ણપણે ઉપાદાનથી પ્રગટ કર્યો એવો સિદ્ધનો આનંદ. સમજાણું કઈ? એનો અર્થ એ થયો કે ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એની એકાગ્રતાની શક્તિમાંથી જે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો એ પોતાના સ્વભાવથી, પોતાના કારણથી, પોતાના ઉપાદાનથી, પોતાના દ્રવ્યથી પ્રગટ થાય છે. એટલે એનો અર્થ એ થયો કે જે વચ્ચે વ્યવહાર ને વિકલ્પ ને નિમિત્ત છે એનાથી ઉત્પન્ન થતો. સમજાણું થાય? એથી કે છે કે ઉપાદાન શક્તિ સે ઉત્પન્ન હોય, નિમિત્ત અને રાગ એનાથી ઉત્પન્ન થયેલો નથી, પોતાના શુદ્ધ સ્વભાવને અવલંબનથી ઉત્પન્ન થયેલો. નિમિત્ત અને વ્યવહાર એનું ભલે જ્ઞાન હો પણ એનાથી આનંદ પ્રગટ થાય એમ નથી. જ્ઞાન હોય એટલે એક બીજી ચીજ છે એમ, જ્ઞાનમાં જ્ઞાની પ્રગટ્યું છે ઉપાદાનથી, એ ઉપાદાન અંતરથી પ્રગટેલા જ્ઞાનની આનંદમાં રાગને આદિ ચીજ છે એનું જ્ઞાન હો કા છે, પણ પ્રગટેલું જ્ઞાનને આનંદ એ પોતાથી પ્રગટેલું છે. સમજાણું કઈ? આમાં તો ઉપાદાન નિમિત્ત નિશ્ચય ને વ્યવહાર બધું આવી ગયો આમાં. હે, આ ચીજ ભગવાન પણ પ્રગટેલું ક્યાંથી? પહેલેથી. પણ સર્વજ્ઞે અહીંથી થયું છે પૂરણ, ઉપાદાન થી ત્યાં પૂરું થાય છે, અહીંથી પૂરું કરું ત્યાં કરું અહીંથી થાય છે. વ્યવહાર થી નિમિત્ત થી શરૂ કર્યું નથી, માટે એનાથી પૂરું થતું. હા 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 હા. અને એના સિદ્ધાંત માં તો એમ પણ આવ્યું કે કેવળ જ્ઞાની ભગવાને એ આત્માને એ સમયમાં સાધક જીવને એ સમયમાં એમ ભગવાને જોયું છે એનું દ્રવ્ય જ્ઞાન સ્વરૂપ આનંદ મૂર્તિ છે એમ જોયું છે ભગવાને, એમ જ્ઞાન સ્વભાવી દ્રષ્ટિ વાળો પોતાની જ્ઞાન સ્વભાવ વાળો દેખે ભગવાને દીઠું એવું દેખે. જો ભગવાને એમ દીઠું છે કે સ્વભાવના આશ્રય જે ત્યાં શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રજ્ઞા એ પર્યાય છે, સંવર નિદ્રા છે, આ જ્ઞાયક તત્વ છે, આ સંવર નિદ્રા છે એમ ભગવાને જ્ઞાનમાં એ સમય આનું જોયું. જ્ઞાની પણ એ સમય પૂતી પોતાના દ્રવ્યને જ્ઞાયક ભાવે સંવર નિદ્રાની પર્યાય ને સંવર નિદ્રા ભાવે જાણે જોવે. સમજાણું કઈ? આ તો સમય સમય નો ધર્માત્મા પણ પોતાને જે રીતે જાણે ને જોવે છે એ રીતે ભગવાન પણ એના જ્ઞાન માં એના આત્માની દશા ને એ રીતે જોવે ને જાણે છે. એટલે એમાં સર્વજ્ઞે જોયું એ પણ નક્કી આવી ગયું અને એને પણ એ નક્કી આવી ગયું, જેમ સર્વજ્ઞ જોવે છે એમ હું મારા જ્ઞાન થી મારી દ્રવ્યને મારી પર્યાયને વચ્ચે રાગ રહ્યો એને અને નિમિત્ત કર્મનો જેટલો અભાવ છે સદભાવ તેને ભગવાન કેવળ જ્ઞાનમાં પણ એના દ્રવ્ય ગુણને પર્યાયને નિમિત્ત આ રીતે જોવે છે એમ જ્ઞાની પણ પોતાના આત્માને એ રીતે અલ્પ જ્ઞાનમાં પણ જ્ઞાયક આત્મા શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની પર્યાય સમરિદ્રા રાગાદી આશ્રવ એનું જ્ઞાન, એનું જ્ઞાન અને નિમિત્તાદીનું જ્ઞાન એ વસ્તુ છે એમ જ્ઞાની પણ એક સમયમાં આ રીતે જોવે છે એમ સર્વજ્ઞ ભગવાન એના આત્માને આ રીતે જોવે. સમજાણું કઈ? છોટો ભાઈ, અમે તો બધું આવી ગયું, નિયત, નિમિત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર પાંચે સમાઈ ગયા. મતો વાતનું સ્વરૂપ છે એમ જ્યાં સુધી એની દ્રષ્ટિમાં ન આવે. અને ભગવાને જેની શ્રદ્ધા મિથ્યા છે, રાગ થી સ્વભાવ માને છે, નિમિત્ત થી રાગ ને ઉત્પત્તિ માને છે, એવી જે એની મિથ્યા શ્રદ્ધા છે, એને જ્ઞાયક સ્વભાવની પ્રતીત નથી. શ્રદ્ધામાં મિથ્યાત્ની દશા છે અને નિમિત્તમાં રાગ આદિ બધું છે એમ એને છે. ભગવાન પણ એને છે એમ જોવે છે. સમજાય છે? કાંઈ એની શ્રદ્ધામાં મિથ્યાત છે, દ્રવ્યમાં જ્ઞાયકપણા છે, પર્યાયમાં મિથ્યાત છે, કર્મમાં નિમિત્ત પણ એનું છે એમ અજ્ઞાની એમ નથી માનતો, એમ જ્ઞાની પણ એમને એને જોવે એમ માનતો નથી અને આમ માને છે એમ જ્ઞાની પણ જોવે. સમજાણું કાંઈ કે છે? ભગવાન આત્મા સીધ પરમાત્મા ને સીધ પણ ઉપાદાન થી પ્રગટ્યું છે. સમજાણું કાંઈ એમ કેતા એને વ્યવહાર થી નિમિત્ત થી તે આનંદ ભગવાન ને પ્રગટ થયો નથી. અસ્થિમાં એ નાસ્તી આવી ગઈ. એમ ભગવાન આત્મા સર્વજ્ઞ જોયેલું જાણેલું તત્વ એનો જ્યાં નિર્ણય કરવા જાય છે, સર્વજ્ઞની પર્યાયનો એ પર્યાયનો નિર્ણય પર્યાયમાં પર્યાય આશ્રય ન થતા, દ્રવ આશ્રય પર્યાયના નિર્ણય થતા, તેના જ્ઞાનમાં કેવળ જ્ઞાનની પર્યાય કેવી હોય એવું જ્ઞાનની પ્રતીતમાં આવી જાય. એ પ્રતીતમાં મારો જ્ઞાયક ભાવ આવો છે અને પર્યાય આવી છે એ પણ પ્રતીતમાં આવી જાય. સમજાણું કાંઈ ઉપાદાન શક્તિ ઉતી છે ઉત્પન્ન હોવા. એક બોલ સીધો તર બીજા થી નહીં એમાં આવ્યું કે નહીં એમાં શરીર થી સંગયણ થી રાગ થી ભગવાન ને પરમાનંદ ઉત્પન્ન થયો નથી. જ્ઞાયક સ્વભાવ એને આશ્રય ઉપાદાન થી ભગવાન પરમાત્માને અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થયેલો છે. એમ કહેતા જ ધર્મી જીવને પણ ઉપાદાન નામ જ્ઞાયક ભાવના ગોલનના સ્વભાવને પુરુષાર્થી જે આનંદ પ્રગટ્યો છે, ભલે અધૂરો એને પણ ઉપાદાન થી પ્રગટ્યો છે. સમજાણું કાંઈ વચ્ચે વિકલ્પાદી વ્યવહાર હો એ જ્ઞાનમાં નિમિત્ત તરીકે છે, પણ આનંદના ઉત્પત્તિમાં એ સાધન તરીકે નથી. સમજાણું કાંઈ પરથી સહાયતા છે નહીં. દેખો અસ્થિ નાસ્તી કર્યું પાઠક થયો હે. ઉપાદાન સિદ્ધમ સ્વયં અતિશય કરકી સહાયતા સે રહી છે. અનપેક્ષણ છે ને એમાં એ પછી આવશે. અહીં કરકી સહાયતા સે રહી ભગવાન આત્મા સીધ ભગવાન ને આનંદ ઉત્પન્ન થયો એમાં પરની બિલકુલ સાય નથી. એમ ધર્મીને પોતાને ધર્મ પ્રગટ્યો કે પોતાના આત્માથી પ્રગટે છે એને બિલકુલ પરની સાય. સમજાય છે? કાંઈ સ્વયં અતિશય રૂપ હે. આનંદ પોતે જ પોતાથી વિશેષ રૂપ છે. વિશેષ એટલે ખાસ અતિન્દ્રિય આહલાદ સ્વરૂપ જ આનંદ સિદ્ધનો છે અને બીજા કારણે એની વિશેષતા છે એમ ને એની વિશેષતા અતિન્દ્રિય આનંદની પોતાથી વિશેષતા છે. सब बाधाओं से रहित है, विघन विनानी चीज है, पूर्णानंद परमात्मा ने दिशा प्रगति विघन एम धर्मी जीव ने पोताना द्रव्य ना अवलंबे आनंद शांति मोक्ष मार्ग प्रगटो उपादान थी प्रगटो करनी साय विना अने ए विघन विना एने कोई विघन छे आई थी शुरू थी तो त्या पूर्ण थी गयु समझाणु कई निराबाद है बाधा पीड़ा कोई नहीं विघन नहीं विस्तृण है विशाल विशाल आनंद है एम कहते केव आनंद है परमात्मा ने विस्तृण है समझाणु कई विशाल आत्मा ना अंतर थी प्रगटेली शक्ति नो विकास एक समय की अवस्था में जी आनंद विशाल आनंद विशाल आनंद अनंत आनंद थे विशाल आनंद भावे कितनी क्या कम जाए भावे एना आनंद ना माप सांकवा मुश्किल इतनो विशाल आनंद समझाणु कई ज्ञानानंद दर्शनानंद चारित्रानंद वीरियानंद अस्तित्वानंद वस्तुतानंद एवं आनंद गुण नो एक समय विशाल आनंद है समझाणु कई विशाल घटती बढ़ती से रही थे वृद्धि और वृद्धि कटी क्या पूर्ण दिशा थी गई है मोक्ष मार्ग में तो हजी स्वभाव ने आश्रय अपूर्ण दिशा है आनंद आदि वृद्धि पामे अंशे अंशे वृद्धि पामे से पूर्णानंद में वृद्धि आनी कहीं नहीं पूर्ण थी गई एक रूप दिशा प्रगट थी समझाणो एम के अनंत काल रहे एम ने एम तो पहले बहु हो पी कई थोड़ू थे एम थी अनंत काल रहे के खूब पुष्टि थाय पर्याय आनंद अनंत काल रहे मैं कि पुष्टि थाय समय ना आनंद मा ना एम ने एक समय नो विशाल जेटलो आनंद प्रगटो एटलो नेटलो सादी अनंत रहे विषय विकार से रहित है विषय विरहित परना लक्ष्य विनानु है परना लक्ष्य विनानु है अंतरना लक्ष्य प्रगति नु पूर्णानंद है एना विषय ने विकार नो विकल्प एवं आनंद है दुनिया ने ता विषय विकार ना राग नो आनंद दुनिया माने ये दुख है तेने आनंद ज्ञानी माने छे समझाणुना स्वभाव दृष्टि ने ज्ञान में आनंद है राग आदि नो दुख है एना ज्ञान आनंद में एनो स्थापन नहीं समझाणु कई धर्मी जीव ने पोताना आनंद ना गोलन की जे दशा चिद रसनी प्रगति चिद रसनी उन पापना विकार रस रहित विकार कीधो ने अहियां पुन पापना विकार ना रस रहित भगवान चैतन्य रस सहित जी दशा प्रगति एने पण एमा विषय नो विकार आदि नो भाव ए दशा मां नथी समझाय छे थाय एक बीजो भाग है चीज ने पूर्ण है एम कोई भाग बाकी नहीं कि जेनु ज्ञान करव रहे समझाणु कई रही भेदभाव से रही है भेद नहीं ની પ્રતિદ્વંદ ભાવમ. પ્રતિદ્વંદ નથી કે જેથી બીજો એમાં ભેદ કઈ ઉછબ રહે. એકલો દ્વંદ વિનાનું સુખ છે ભગવાન ને. જાણું ભેદ બાદ નિર્દ્વંદ એમ ભેગું કે નહીં. નિપ્રતિબંધમ ભાવમ અને દ્રવાપેક્ષમ નિરપેક્ષમ. નિર્દ્વંદ એટલે એક રૂપ છે, બે દ્વંદ નથી, બે પ્રકાર નથી. જ્યાં પર વસ્તુની અપેક્ષા નથી, જ્યાં પર વસ્તુની અપેક્ષા એ નહીં. સમજાણું કાંઈ? આ આત્માની પૂર્ણ દશાનું વર્ણન કરતા કે દ્રવ્યનું પણ સ્વરૂપ એવું જ છે અને શ્રદ્ધા જ્ઞાનમાં પણ એવું જ આવે એમ સમજવું એમાં એમ કે છે. સમજાણું કાંઈ? પર વસ્તુની અપેક્ષા એ નહીં. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એના આનંદને માટે ધર્મીને પણ પર વસ્તુની અપેક્ષા નથી, પરમાત્માને પણ પૂર્ણ આનંદમાં પરની અપેક્ષા નથી. નિરપેક્ષ વસ્તુ ભાઈ, નિરપેક્ષ ન હોય ને ભગવાનના માર્ગમાં એમ કે છે ને, સાપેક્ષ હોય. હા હા, તો નિરપેક્ષ રહ્યું જો છે કે નહીં. અને અનપેક્ષમ કથનચિત અંદ્રે સાપેક્ષ ને કથનચિત અંદ્રે નિરપેક્ષમ, એને અનેકાંત ધરાવે છે. અત્યારે સર્વથા નિરપેક્ષ નહીં. અહીં તો કે બિલકુલ પરદ્રવ્યની અપેક્ષા, સીધની પર્યાયમાં બિલકુલ પરદ્રવ્યની અપેક્ષા ની એવું સ્વતંત્ર નિરપેક્ષ સુખ છે. અરે એટલું પરતંત્ર થઈ ગયા, દુઃખી થઈ ગયા તો રહી હું જાય ધૂળ રહી જાય. અરે ભગવાન, એ આખી વાત ને બહુ સુધ ને બહુ. આખું રૂપ ભગવાન પૂર્ણાનંદ ની પર્યાય થી નિરપેક્ષ પરથી છે, એને કોઈની સાપેક્ષા છે નહી. કોઈ ધર્માસ્તી કાંઈ આગળ નથી, માટે એને લઈને અટકવું પડ્યું એટલું એને પર અપેક્ષિત દુઃખ છે. એની તો વ્યાખ્યા છે, એના દ્રવ્યની અપેક્ષા વિનાનું સુખ છે એમ. કે ગતિમાં એ નથી એમ કે સુખ ભલે હો, એટલી પરાધીનતા સુખમાં પરાધીનતા થઈ ગઈ. પરદ્રવ્યની અપેક્ષા છે જ નહીં શ્રી ભગવાનને. આનંદ ગુણની કોઈ પર્યાય માટે નથી, કોઈ પર્યાય માટે નથી. આ એમ નિરપેક્ષનો સુખ છે. કેમ બધી પર્યાય નિરપેક્ષ છે. સમજાય છે કાંઈ? એમ મોક્ષના માર્ગમાં પણ નિરપેક્ષ પોતાની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પરની અપેક્ષા વિના પ્રગટ થાય, દ્રવ્યની અપેક્ષા પરની અપેક્ષા નહીં. ઓહો, વિકાર પણ પ્રગટ થાય છે, નિરપેક્ષ છે. વિકાર જેમ પ્રગટ થાય છે એ પણ ખરેખર પરની અપેક્ષા વિના સ્વતંત્ર પરિણામી પર્યાય છે. સમજાણું કાંઈ? એમ મોક્ષ માર્ગ પ્રગટ થાય એ પરની અપેક્ષા વિનાનો સ્વતંત્ર છે. સ્થિર પર્યાય પ્રગટ થઈ પણ પરની અપેક્ષા વિના સ્વતંત્ર. સમજાણું? આમાં સિદ્ધ નહીં, કથનથી પરતંત્ર, કથનથી સ્વતંત્ર, તો અનેકાંત થાય છે. સરસા સ્વતંત્ર નહીં, ભારે ભણતર. હા હા, પર વસ્તુની અપેક્ષા જ નથી. વસ્તુની સ્થિતિને પરદ્રવ્યની અપેક્ષા નથી, વસ્તુના મોક્ષ માર્ગની પર્યાયને પરની અપેક્ષા નથી, અને પૂર્ણ પર્યાયને પણ પરની અપેક્ષા નથી. એમ રીતે એમ સ્થિત થયો કે ભગવાન આત્મા પોતે પરમાનંદ નિરપેક્ષ છે, પરદ્રવ્ય વિનાનું દ્રવ્ય. આ એનો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને આનંદ નો પર્યાય પણ વ્યવહારની અપેક્ષા વિનાનો એ આનંદ છે એમ કે છે. સમજાણું કાંઈ અંતર્મુખની દશા પ્રગટેલી એ બહિર્મુખની અપેક્ષા રાખતી નથી એમ કે છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ વસ્તુ જેમ પરની અપેક્ષા રાખતું નથી એમ એની અપેક્ષા એ દ્રવ્યની અપેક્ષા એ પ્રગટેલું ધર્મ ને આનંદ એ પણ રાગ ને વ્યવહાર ને નિમિત્ત ની અપેક્ષા રાખતું નથી. પૂરણ સિદ્ધ ની પર્યાય ના પૂર્ણ આનંદમાં પૂરણ માટે કઈક જોઈએ કે બિલકુલ પરની અપેક્ષા છે. સમજાણું કાંઈ એ સુખને ઉપમા એની બીજી ઉપમા એની સાથે લાવવું પડતી કોની ઉપમા આપતી સમજાણું એમ આત્માના દ્રવ્યને કોની ઉપમા એના મોક્ષ માર્ગની પર્યાયને એની એને ઉપમા એની બીજાની શું ઉપમા એવો ભગવાન આત્મા પૂર્ણાનંદનો સિદ્ધરસ તત્વ એની અંતર શ્રદ્ધા જ્ઞાન શાંતિ એવો જે ધર્મ ભાવ એને કે છે ઉપમા કઈ આપવી તત્વ અનુપમ એનો માર્ગ અનુપમ એનું ફળ અનુપમ સમજાણું કાંઈ અનુપમ છે ચીજ જેવા ચીક એનો ને એના જેવું થયું હે બીજી ઉપમા એને લાગુ પડતી નથી. ઓહો તીર્થંકરના સમોસરણ એના આન એવું કેટલું સુખ એને એવું સુખે છે સમોસરણનું ને એને ભોગવે છે ને ભગવાન પણ પુણ્યના ફળ ભોગવે છે એમ કે છે. ઓ તમે કહો છો પુણ્ય વિસ્તાર પણ ભગવાન પણ પુણ્યના ફળને ભોગવે છે તો એને અરે ભગવાન તું શું કે જળને તો અજ્ઞાની પણ ભોગવે નહીં તીર્થંકરને હજી પુન ભોગવા રહ્યા સમોસરણના પુન ભોગવતા જેના જ્ઞાનમાં જ્ઞેયથી છે એ તો નિમિત્ત તરીકે એને એ ભોગવતા છે બહુ પણ ફેરફાર કે છે ભગવાન આત્માનું સુખ સિદ્ધનું ઉપમા વિનાનું એને કોઈ પરની અપેક્ષા એમ ત્યાં કેવળીના આનંદને પણ કઈ સમોસરણને તીર્થંકર પ્રકૃતિના ફળ ઇન્દ્રો આમ ચામર ઠાવે ને એની અપેક્ષા છે ભગવાનના આનંદને હે એટલું સુખ કે ઇન્દ્રો ચામર ઠાવે હીરાના સિંહાસન ઉપર આમ ઉપર બે ભલે ઉપર ઊંચે છે અને એ મણિરત્નના ગઢ અરે ભાઈ એનું સુખ તો એના અપેક્ષા રાખીને પ્રગટેલું છે એને વર્તમાન કોઈ નિમિત્તની અપેક્ષા એને ભોગવે હરિયમ કે સમોસરણ પ્રકૃતિ બાંધી પોતે બાંધી તો એના ફળ તો ભોગવે ને કરાણ કમાણ નો મોખ થતી નથી કર્યા કર્મ ભોગવ્યા વિના શુદ્ધ નથી કે છે ભાઈ ભગવાન સિદ્ધની દશા એની આરે તારા આત્માને મેળવ એમ કે છે સમજાય છે કે છે ના તો મોક્ષ ના સુખ અભિલાષા કરને યોગ એમ કે નું કે છે પૂર્ણ આનંદ અભિલાષા ભાવના કરવા લાગી છે વચ્ચે રાજાજી આવે ભાવના કરવા જાય હું એમ એનો સરવાળો લાગશે આવા સુખ નું વર્ણન જેના જ્ઞાન માં આવે એને તો આત્મા ના આનંદ નો પ્રેમ ને રૂચિ થાય એને રાગ નો પ્રેમ ને રૂચિ ચડી જાય ત્યારે મોક્ષ ને એને જાણ્યો ને મોક્ષ ની ભાવના કરી એમ કહેવામાં આવે સમજાણું અપાર અનંત છે કેટલા શબ્દો આપેલા ભગવાન નો પર્યાય આનંદ નો અપાર અનંત છે અંત શું એની પર્યાય નો અંત શું વર્તમાન ભાવ નો અપાર પાર નથી પાર નથી કેટલા શબ્દો તારા એક આનંદ ગુણ ની અવસ્થાના આટલા તો વિશેષણો થી ઉપમા છે જીસકા પ્રમાણ નહીં જેનું માપ નથી કે આટલું એ સદાકાળ શાશ્વત હૈ એમ પ્રગટ્યું એ પ્રગટ્યું પરમાત્માને મૂકી શ્રી સુખ એમને સદાકાળ શાશ્વત મહા ઉત્કૃષ્ટ છે મહા ઉત્કૃષ્ટ છે છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ છે એમ કે છે મહા ઉત્કૃષ્ટ સુખ છે સમજાય છે ખાઈ મોક્ષ માર્ગી ને સુખ બારમા ગુણસ્થાન માં સુખ એથી મોક્ષ ની પર્યાયમાં મહા સુખ છે એમ કે છે ભાવ મોક્ષ છે કેવળી ભાવ મોક્ષ છે અનંત સારતા લીએ હોય બધો સાર ભરેલો છે કે એકલો અનંત સાર અનંત સાર અંદર આનંદ નો અનંત સાર સસ ભર્યો છે ભક્તિ ભગવાન પૂર્ણાનંદ ની પર્યાય અનંત કસ સહિત સાર સહિત છે અસાર પૂર્ણ એમાં જરીએ અનંત સાર અનંત સાર અનંત કસ અનંત સમજાણું એસી રીતે કરે કે છે એ પછી કે છે નવમી ગાથામાં પૂછશે કે મહારાજ આ ચિંદ્રી સુખ ની વાત કરો પણ અમને ચીર કે બે આ એ કે છે નવમાં સમજાણો જગત ના પ્રાણી અતિ સુખ તો જાણતે નહીં ઇન્દ્રિય સુખ સુખ માનતે મહારાજ એ રીતે અમારે જાણવું એ પછી કે છે નવમી ગાથામાં ક્યાંય કે બાકી રાખેવું નથી કઈ સમજાણો એક સાધારણ પ્રાણી પણ બેઠો છે કે છે કોઈ અત્યારે ઈચ્છા વિષય ભોગની નથી બેઠો છે ને કેમ ભાઈ હમણાં કઈ ચિંતા કોઈ માથે બોજો કામ કાજ કઈ નથી એટલે આ બાઈ ના પ્રસંગમાં પણ બાઈ થી જ્યાં એટલી નિવૃત્તિમાં પણ અવ્યાકુળતા છે એમ કહે છે તો જેને બિલકુલ વિકલ્પ ને આદી નથી એની અવ્યાકુળતા ને એના આનંદ નું શું કહેવું એમ સમજાણું કઈ બેઠો તૃપ્ત કરી ખાય કોઈ નિરાંત કહે કોઈને ઉઠ્યો પાછો એમ એટલે હું વિષયમ નથી બેઠો ભાઈ ફરી પાછું કઈ દુકાને જવું નથી માટે કોઈ બોજો નથી કોઈ શું કહેવાય ફરજ ફરજ તમે આટલું દુકાને કલાક જવું પડશે તમારે ટપાલ વાંચવા નિશ્ચિંત બધા છોકરાઓ કામ કરે બધું કઈ કરે એને કે કેમ ભાઈ કેમ છે મજા છે હે ઇન્દ્રિયનો ભોગ નથી ખાતો નથી પીતો નથી દેખતો નથી બીજું નથી લ્યો છતાં પાંચ ઇન્દ્રિયના વિષયનો બહાર થી અભાવ છે ને એટલો એક દ્રષ્ટાંત સિદ્ધ કરવો. એટલો એમ કે છે કે અમે તો અત્યારે સુખી, બહુ 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 સુખી. નિરોગતા તો હોય તે નિરોગતા સુખ નું કામ છે. ઠીક કે ઠીક જયચંદભાઈ નું કીધું, તમારે તો બધું છે, તમારે ક્યાં શું છે? ઉઠી માને છે પણ એને ક્યાંય કલ્પના કેટલી છે એની, જ્યાં જવું પડે છે, જે આમ છે ને તેમ છે, એ નહીં એવું બોલો તો કાંઈ ન કરતો ને બેઠો એની વાત છે. કે છે આવો પાંચ ઇન્દ્રિયનો વેપાર જેના સ્થૂળ રૂપે નથી એ પણ વર્તમાન સુખી છે એમ કહેવા માંગે છે, તો જેને કઈ વેપાર જ વિકલ્પ આદિનો નથી એવો અતિન્દ્રિય આનંદનો સુખ એને કેમ ન હોય? કહો, સમજાણો દ્રષ્ટાંત આપ્યો એને. કઈ સાધન ક્યાંય કોઈ દોષી હોય, કઈ કામ કાજ નો શરી હારું હોય, કઈ ન હોય, ઘડી ભવ નું બે ચાર પાંચ કામ કરતી હોય, ભેંસું ગોળું પર બેઠી, કઈ છે ભાઈ એને? કઈ નથી, કઈ નથી. હે નવ નિરાશ, એ દોષી એમ કે હો બાપુ મારે તો અત્યારે બહુ હોય, મારે કઈ જરૂરી છે. જાઓ તમે જાઓ, આટલો પણ જરૂર નથી જેને પરની કેટલો કામ એ પણ એમ વ્યાકુળતા ઠીક છે માને છે, તો જેને કાંઈ વિકલ્પાદી નથી એની ઠીકતા એટલે સુખ નું શું કેવું એમ કે છે? ઠીક કે છે સુખ, સમજાય છે? કાંઈ એવા સિદ્ધ ભગવાન ના અંત ઇન્દ્રિય આનંદ ના પ્રવાહ અંદર પાટલું આંદી વહે અંદર થી ભગવાન અતિન્દ્રિય આનંદ નો સાગર, એમાંથી અતિન્દ્રિય આનંદ વ્યાજ કરે વ્યાજ કરે, એના પાર નું શું કેવું છે? એના સાર નું શું કેવું? અનંત સાર છે. એસા પરમ સુખ સિદ્ધો કે હે, જેવા સિદ્ધ ભગવાન ના ગાણા એટલે તારી પૂર્ણ પર્યાય માં આવું હોય એના ગાણા ગાયા છે. સમજાણું કાંઈ સીધ સમાન સદા પદ મેળો, વસ્તુ જે દ્રવ છે તો ત્રગાવ સિદ્ધ સ્વરૂપ જ છે, એની અંતરમાં એકાગ્ર થઈને જે મોક્ષ માર્ગ પ્રગટ કરવો અને એમાંથી પૂર્ણતા પ્રગટ કરવી, એની પારતા અને સારતા નું શું કેવું છે? અપાર ને અનંતસાર, અપાર ને અનંતસાર. સમજાણવામાં અન કે નહીં એવું સુખ અન્ય નથી, યહાં તાત્પર્ય હૈ હંમેશા મોક્ષ કા સુખ અભિલાષા કરને યોગે. દેખો કેવળ જ્ઞાની ના મોક્ષ ના સુખ ને હંમેશા અભિલાષ કરવા જેવું છે. એનો અર્થ કે સંસાર પર્યાય સબ હે હૈ, ભગવાન આત્મા પૂર્ણાનંદ ને કેવળ જ્ઞાન ની ભાવના જયારે ભાવે ત્યારે એની ભાવનાનું રૂપ દ્રવ્ય ઉપર જાય છે. વસ્તુના દ્રવ્ય ઉતલી જ્ઞાયક ભાવ ઉપર એની એકાગ્રતા, એની ભાવના મોક્ષ ની અભિલાષા એને કહેવામાં, છૂટવું છે બંધન રહીત થઈને પૂર્ણાનંદ ની પ્રાપ્તિ ની ભાવના એ દ્રવ સ્વભાવમાં એકાગ્ર થાય એને રાગાદિ હે વર્તે છે. પુણ્યાદિ વ્યવહાર આદિ નિમિત્ત આદિ બધા હે વર્તે ત્યારે એને મોક્ષ ની અભિલાષા આત્મદ્રવ તરફ કરી કહેવામાં આવે છે. બહુ સરચું પણ સરખ હે, હંમેશા મોક્ષ ના સુખ અભિલાષા કરને યોગ, હંમેશા નો અર્થ શું કર્યો? નિરંતર. સમજાણો નિરંતર જો છે ને પાઠ, અત્ર વિદમ એ નિરંતર અભિલાષણીય સંસ્કાર છે. નિરંતર અભિલાષણીય એનો અર્થ શું કર્યો? આવા સિદ્ધનીજી પર્યાય આટલા વખાણ કર્યા એને પ્રગટ કરવા માટે, એની ભાવના કરવા માટે હંમેશા તત્પર રહેવું, હંમેશા તત્પર રહેવું, એટલે એને વસ્તુના સ્વભાવ તરફની નિરંતર દ્રષ્ટિની એકાગ્રતા રાખવી, નિરંતર નિશ્ચય તરફની દ્રષ્ટિ રાખવી. સમજાય છે? કાંઈ નિરંતર અભિલાષણ. ઓહો, છૂટવાની પર્યાયની પૂર્ણતા એની અભિલાષા. એટલે વર્તમાનમાં રાગ આદિની પર્યાયની એમાં પણ ન્યાય આવી ગયો. તાત્પર્યનો એ સાર છે કે શિવ ભગવાનની પર્યાયનું આવું સ્વરૂપ જે વર્ણવું એ હંમેશા તેની ભાવના કરવા જેવી, એની ભાવના કરવા જેવીના અર્થમાં એ આવ્યું કે વસ્તુ સ્વભાવમાં આનંદ છે તેની તરફની એકાગ્રતા કાયમ દ્રષ્ટિમાં રાખવી જોઈએ, કાયમ એના તરફની દ્રષ્ટિ રાખવી. કે વ્યવહાર ને વિકલ્પમાં દ્રષ્ટિ કોઈ દિન જાય ત્યારે એને આત્મદ્રવ્યની મોક્ષ માર્ગની મોક્ષની અભિલાષા કરી કહેવામાં આવે. સમજાણું કાંઈ? સંસાર પર્યાય સબ હે હે, ઉદય ભાવ આદિ બધો હે છે. સાહેબ, પર્યાય પૂર્ણ પ્રગટ કરવાની ભાવનાની અપેક્ષાએ વર્તમાન સૂક્ષ્માદિ પર્યાય પણ હે છે. એકલો વસ્તુ સ્વભાવ જેમાં પૂર્ણ આનંદ પડ્યો છે એ એક જ દ્રષ્ટિમાં ઉપાધિ છે. એ ઉપાધિ છે અને મોક્ષની અભિલાષા કહેવામાં આવે. તો સમજાણો? એટલું એ દાતા સ્થિર ભક્તિ ની કરી છે. ભક્તિ ગાતા હાથ છે. આગે સભી મહાન પુરુષો કે મોક્ષ ઈ ધ્યાન યોગ હૈ એસા કહેતે હૈ. હરિહર બંધુ વી જણવર મુનિ વરવિંદ વિભવ પરમ નિરંજની મણુ ધરી વિમુકુ જીજાય સવ. નારાયણ વાસુદેવ, ઇન્દ્ર, રુદ્ર, શંકર આદિ અનજ્ઞાની પુરુષ, શ્રી તીર્થંકર પરમદેવ અને મુનીશ્વરોના વૃંદો, ઓહો લાખો મુનિઓ અને અનવિભવ જીવ, ચોથો પાંચમા જીવ બધા બધા. સમજાય છે? કાંઈ અન્ય ભય બીજા સાધારણ બીજા એમ પાછા બધા તો મોટા મોટા રૂધિ વાળા લીધા, એ સિવાયના સંન્યક દ્રષ્ટિ બીજા. સમજાણું કાંઈ? નારાયણ વાસુદેવ, ઇન્દ્ર, રુદ્ર, તીર્થંકર, મુનીશ્વરનો સમૂહ અને વિભવજી પરમ નિરંજન મેં દેખો, પરમ નિરંજન મેં. સમજાણું કાંઈ? એના એમાં નિરંજન પરમ નિરંજન, પરમ નિરંજન અભિરાની નિજ પરમાત્મ સ્વરૂપ નિરંજની વ્યાખ્યા જી છે. પરમ નિરંજન એ નિજ પરમાત્મ સ્વરૂપ ને પરમ નિરંજન કીધો છે. નિજ પરમાત્મ સ્વરૂપ સમજાણો? વર્તમાન જ્ઞાયક ભાવ ત્રિકાળ નિરંજન અંજન રહી છે. પરમ નિજ સ્વભાવ ભગવાન રાગનું અંજન, કર્મનું અંજન, રહિત જ વસ્તુ છે. એવું નિરંજન ભગવાન આત્મા નિજ પરમાત્મ સ્વરૂપ, સમજાય છે સાહેબ? એમાં મન રકત, મન નામ દ્રષ્ટિ રકત. ઇન્દ્ર, નરેન્દ્ર, નારાયણ, રુદ્ર, મુનિઓ અને ભવ્યો બધાની દ્રષ્ટિ દ્રવ સ્વભાવ ઉપર કાયમ પડેલી હોય એમ કે છે. નિરંજન મંત્રત્વ પરમાનંદની મૂર્તિ ભગવાન પરમાત્મા નિરંજન, એમાં જેણે મનને દ્રષ્ટિને ધાર્યું છે, સમજાણું? મંત્રત્વ છે ને, મન રક્કર એટલે દ્રષ્ટિને રાખીને. એમ સમજી મોક્ષ કો હી ધ્યાવતે હે, એ રીતે રહીને મોક્ષ ને ધ્યાવે છે, સમજાણું? કાંઈ એમાં વ્યવહારમાં રાખીને મોક્ષ ને ધ્યાવે છે એમ ન આવ્યું. એમાં વ્યવહારે મોક્ષ માર કયો ને, પેલા બે આવી ગયું છેલ્લા બે વર્ષ, એ તો હતું એનું જ્ઞાન કરે. આ ભગવાન આત્મા એક જ પ્રકાર લીધો, જો ઇન્દ્રો ને, ગણધરો ને, મુનિના વૃંદો ને, તીર્થંકરો ને, સામાન્ય બધું ને, સમય મોક્ષ કો પરમ નિરંજન માં દ્રષ્ટિ રાખીને ધ્યાવે છે. એટલે મોક્ષ ને અભિલાષા કરવી એની વ્યાખ્યા શું કે છે? મોક્ષ ની અભિલાષા કરવી એમ જે કહ્યું છું એનો અર્થ કર્યો. મોક્ષ ની અભિલાષા ની વ્યાખ્યા, ભગવાન મુક્ત સ્વરૂપ પરમાત્મા, નિજ મહિમાવંત પરમાત્મા, નિજ એમાં દ્રષ્ટિને કાયમ રાખવી, એનું નામ મોક્ષ ની અભિલાષા કહેવાય. સમજાણું કઈ? આ તો ઇન્દ્ર ને એમાં રાખો, આ બધી અપચરાઓ છે, આ બધો 32 લાખ મહેમાનો છે, સમજાણું કઈ? આ ચક્રવર્તી છગન ના ધણી, પણ જેને મોક્ષ ની અભિલાષા છે એનું સ્વરૂપ એવું છે કે એ કાળે નિરંજન પરમ સ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ થતી છે, એની એકાગ્રતા છે, એનું નામ મોક્ષની અભિલાષા કહેવામાં આવે. અહીં તો ઊંધું કીધું, ભાઈ ચોથા પાંચમા વાળાને શુદ્ધમાં રહેવું અને આગળ છે કે શુદ્ધનો ઉપયોગ છે મોક્ષનો માર્ગ, નીચે શુભ મોક્ષનો માર્ગ છે. અહીંથી હું કયો ન આવ્યા ચોથે પાંચમે, આ ઇન્દ્રો ચોથે છે, સમજાય છે? કેટલાક ભગજીવો ચોથે પાંચમે છે, મુનિઓ છઠ્ઠે છે, પાંચમે છે, એ બધાને જીનવર પણ જયારે ચોથે ને જયારે સાતમે આ મુનિ થઈને થાય, સમજાય છે? પાંચમે હોય જો જીનવર પણ જયારે, પણ એ બધાને એક જ પ્રકાર મોક્ષની અભિલાષા એને કહીએ. એ જીવો મોક્ષની ભાવના કરનારા છે એમ એમ કહીએ કે જે નિરંજન પરમાત્મ સ્વરૂપમાં જેને દ્રષ્ટિ થતી છે, સમજાણું કાંઈ? આમાં અહીં આવે છે કે નહીં? એમાં ચોથા પાંચમા છઠ્ઠા વાળા ને બીજું ને બીજા વાળા ને બીજું છે, હું છે જનવરી થી ચોથે પાંચમે છે, તાર ચોથા માં છે એમને શુભ માં. જીનવર રણ જ્ઞાન ને લઈને આવ્યા, સાઈ સમીર લઈને આવ્યા, એને શુભ ભાવ ને લઈને છે બધું. એને કઈ કહ્યું નથી, જે વિસર્જન નિમિત્ત કથન કર્યા છે કેટલા, એટલે વસ્તુ એવી થઈ ગઈ. અહીં તો કે છે જેટલા તીર્થંકરો થયા અને જેટલા મોક્ષ માર્ગમાં આવે ભવિજીવો આવે છે, મોક્ષ ને અભિલાષા કરે છે, ઇન્દ્રો ને રુદ્રો નારાયણ આદિ વાસુદેવ કરે. જો વાસુદેવ ને તો ચોથું ગુણસ્થાન હોય, એને વધારે હોય ને, આ તો મનુષ્યમાં, ઓલો દેવમાં. છતાં મોક્ષના અભિલાષી જીવનું આ સ્વરૂપ છે કે એને નિરંજન એવો ભગવાન નિજ પરમાત્મા એને મનમાં ધાર્યો હોય છે, સમજાય છે, એને દ્રષ્ટિમાં રાખ્યો હોય. દ્રષ્ટિ ક્યાં સ્થાપેલી હોય? શું વિકલ્પ ને નિમિત્તમાં એની દ્રષ્ટિ હોતી? જ્ઞાન હોય એનું. સમજાવવાનું કાંઈ ચિંતા ઓછી વધતી હોય જુદી વાત છે, પણ જેની મોક્ષની અભિલાષા એક જ પ્રકાર છે, એનો એક જ પ્રકાર કે દ્રવ્યમાં જેની દ્રષ્ટિ થાપેલી, બસ આ એક વાત છે. કોઈ વિશેષ ચિરતા હોય ને કોઈને ઓછી ચિરતા હોય, સમજાણું કાંઈ. આમાં છૂટવાના અભિલાષીએ છૂટેલું તત્વ દ્રવ્ય એમાં એને દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ, એને મોક્ષના અભિલાષી કહેવામાં આવે છે. એટલું સ્પષ્ટ છે. મુનિવરોને એમ નથી કહ્યું, મુનિવરે તમારે ઓલા પંચમાવર્તના પરિણામમાં દ્રષ્ટિ સ્થાપવી એમ છે. જેટલા ચોથે થી પાંચમે છઠ્ઠે સમજાય છે, તીર્થંકરો હોય છે, મુનિઓ હોય છે, સાધારણ ભવજીવ મોક્ષની અભિલાષા જીવ હોય છે નથી. એ બધા એ નિરંજન મનમ ધત્વા એક સિદ્ધાંતમાં, પરમ નિરંજન નામ નિજ શુદ્ધાત્મા એના સ્વરૂપમાં વિષય કષાય ગસંત વ્યાવૃત ધત્વા વિકલ્પમાંથી ખસીને એ વસ્તુની દ્રષ્ટિમાં રહીને સભી મોક્ષ કો હી જાવતે હૈ. લ્યો બધા આત્માઓ બધા મોક્ષને જાવે. રુદ્ર ઇન્દ્ર મોક્ષને જાવે, હજી ચોથે બજા એને તો ઘણા કસાયું બાકી છે. એટલું બધું મોક્ષને જાવે એ તો કે ચારિત્ર ને ભાવે, અને ચારિત્ર મોક્ષ ને ભાવે. બધા મોક્ષ ને ભાવવાની વ્યાખ્યા એક જ છે કે સાઈ, સમજાણું કાંઈ. મને કેટલી વ્યાખ્યા નહીં, તકરાર થાય. શાવક ને બાર ભીખવું પડ્યું આદરણી છે, આદરવા લાયક છે નહીં, એક એક નહીં, એક એક નહીં છે. સાવક હોકો પીતો હોય ને કે બાર પડીમાં સાધુ ની આદરણી છે, બોલો કે એક એક છે ને એક એક નહીં, એ તકરાર મોટી. ભીખશો ની પડીમાં એમ કે શાવક ને હોય એમ એક જણાવું, શાવક ને આદરણી હોય તો ગીર્ધર વાળો હતો, શાવક ને આદરણી ભિક્ષણની પડીમાં છે. ખાતો હોય તો હોય કે આ ખાતો હોય તો એને ભિક્ષણની પડીમાં આદરવા લાય છે. બોલો કે નહીં એ વાત, હા ના થઈ ગઈ ને. બોલો બોલો દ્રઢુલામાં, બોલો દ્રઢુલામાં તો બોલો કે ભિક્ષુની પડીમાં ઉત્કૃષ્ટ કહેવાય ને સારી ઊંચી, એટલે ભિક્ષુ પડીમાં ઊંચી હોય કે મોક્ષ હોય કે ગમે હોય, પણ શ્રાવક ને એ આદરણીય છે. ગીધ હોય કે ઓલા મૂળ નહીં એને ન હોય, એ તો આગળ વધેલા હોય સાધુ એને ભિક્ષુની પડીમાં આદરવા લાયક છે. પણ આદરવા લાયક સંબંધ નિદ્રા ઉત્કૃષ્ટ બધાને આદરવા માને નહીં, માનવામાં આદરવા લાગે માને કે નહીં. અહીં શું કીધું જો, મોક્ષની અભિલાષા ચોથે પાંચમે થી બધા એક જ જાતની કરે છે. મોક્ષ તો ભાઈ કેવો જ્ઞાન, તો ચારિત્ર થાય પછી મોક્ષની અભિલાષા હોય એમ છે. સમજાણું કાંઈ, એ છૂટવાના અભિલાષીઓ એ દ્રવ્ય છૂટેલું પડ્યું છે એના ઉપર જેની એકાગ્રતા ભાવના હોય છે એને મોક્ષની અભિલાષા બધાને છે એમ કહેવામાં આવે છે. मन विषय कषायों से जाता है उसको पीछे लौटाकर अपने स्वरूप में फिर निर्वाण का साधने वाला करते हैं। है बाबा कृष्ण।